क्रमांक 251 देवशास्त्र गुरु एम कहे छे कि भाई तारो महिमा तने आवे तेमा अमारो महिमा आवी जाय छे। तने तारो महिमा आवतो नथी तो तने अमारो पण महिमा खरेखर आव्यो नथी, अमने ते ओळख्या नथी। क्रमांक 252 तपनी व्याख्या रोटला न खावा ते नथी, पण आत्मा ज्ञानानंदमय एक स्वतंत्र पदार्थ छे एवो निर्णय थया पछी अंतरमां एकाग्रता थता जे उज्ज्वलताना परिणाम थाय छे तेने भगवान तप कहे छे। अने ते वखते जे विकल्प होय तेने व्यवहारे तप कहेवाय छे। आत्मानी लीनतामां विशेष उग्रता थाय छे ते धर्म ध्यान अने शुक्ल ध्यान रूप तप छे। क्रमांक 253 जे ज्ञान साथे आनंद न आवे ते ज्ञान ज नथी पण अज्ञान छे। क्रमांक 254 कोईना आशीर्वाद थी कोईनु भलू थतु नथी, कोईना शाप थी कोईनु बुरू थतु नथी, सौना पुण्य पाप प्रमाणे थाय छे। કેટલાક એમ માને છે કે ભક્તામર સ્તોત્ર બોલવાથી નાગા ભૂખ્યા રહીએ નહીં, પણ એનો અર્થ શું થયો કે રોટલા પાણી ને લુગડાના ઓશિયાળા કોઈ દિવસ મટીએ નહીં? અરે ભાઈ, આવું ઊંધું માગ્યું? એના કરતા એવો ભાવ કર કે પ્રભુ તમારા ગુણોનું મને બહુ માન છે, તમારા ગુણો મને ગોઠે છે, એટલે કે આત્માના ગુણો મને કોઠે છે, તેથી તમારી ભક્તિ કરું છું, સ્તુતિ કરું છું। ક્રમાંક 255 ભરત ચક્રવર્તી, રામચંદ્રજી, પાંડવો વગેરે ધર્માત્મા સંસારમાં હતા, પરંતુ તેમને નિરાળા નિજ આત્મતત્વનું ભાન હતું। બીજાને સુખી દુઃખી કરવું, મારવું જીવાડવું તે આત્માના હાથમાં નથી એમ તેઓ બરાબર સમજે છે, તો પણ અસ્થિરતા છે, તેથી લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપભાવ અને બીજાને સુખી કરવાના, જીવાડવાના તથા ભક્તિ વગેરેના પુણ્યભાવ આવે છે। પરંતુ તેઓ સમજે છે કે આ ભાવો પુરુષાર્થની નબળાઈથી થાય છે। સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી અવશિષ્ટ રાગને ટાળીને મોક્ષ પર્યાય પ્રગટ કરીશું એવી ભાવનાનું બળ તેમને નિરંતર હોય છે। ક્રમાંક 256 દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી। સ્વતંત્રતાની આ વાત સમજવામાં મોંઘી લાગ્યા, પરંતુ જેટલો કાળ સંસારમાં ગયો તેટલો કાળ મુક્તિ પ્રગટ કરવામાં ન જોઈએ, માટે સત્ય તે સહેલું છે। સત્ય જો મોંઘું હોય તો મુક્તિ થાય કોની? માટે જેને આત્મહિત કરવું છે તેને સત્ય નજીક જ છે। ક્રમાંક 257 આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છે। આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઉઠે છે કે વાહ, અભાવ રહિત વીતરાગી પુરુષની વાણી, આત્માના પરમ શાંતરસને બતાવનારી આ વાણી ખરેખર ખરેખર અદ્ભુત છે, અશ્રુતપૂર્વ છે। વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે, ભવરોગનો નાશ કરનાર એ અમોઘ ઔષધ છે। ક્રમાંક 258 જે નિજ શુદ્ધ જ્ઞાયક વસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહીં, તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે, બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહીં, ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધ વસ્તુમાં છે? નથી. તો તે શુદ્ધ વસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધ વસ્તુમાં વિકલ્પ નથી ને વિકલ્પમાં શુદ્ધ વસ્તુ નથી. બંનેની ભિન્નતા જાણતા પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી, ત્યાં સમ્યક્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું. આ મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે અંદર ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. ક્રમાંક 259. હે ભાઈ, અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે, એવી ચૈતન્ય વસ્તુ તું પોતે છો. અરે ચૈતન્ય રાજા, તારા ચિંત્ય વૈભવને તે કદી જાણ્યો, જોયો, અનુભવ્યો નથી. તારા સ્વઘરમાં તે વાસ કર્યો નથી. સ્વઘરને ભૂલી રાગાદી વિભાવને પોતાનું ઘર માનીને તેમાં તું વસ્યો છું. પણ શ્રી ગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે જીવ, તું તારા આત્માને ચૈતન્ય સ્વરૂપ જાણીને તેની સેવા કર, તેનાથી તારું કલ્યાણ થશે. આહા, સ્વઘરમાં આવવાનો ઉમંગ કોને ન આવે. ક્રમાંક 260. જ્ઞાન ગુણને પ્રધાન કરીને આત્માને જ્ઞાયક કહેવાય છે. જ્ઞાન ગુણ પોતે સવિકલ્પ છે, એટલે કે તે પોતાને અને પરને જાણનાર છે અને જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વપરને જાણવાનું સામર્થ્ય નથી, જેથી જ્ઞાન સિવાય બધા ગુણો નિર્વિકલ્પ છે. ક્રમાંક 261. તત્વ સમજવામાં, તેના વિચારમાં જે શુભ ભાવ સહેજે આવે છે, તેવા ઊંચા શુભ ભાવ ક્રિયાકાંડમાં નથી. એક કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે તો પણ શુભ ભાવની ટંકશાળ પડે અને શુભ ભાવની સામાયિક થઈ જાય, તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ છે. તત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો તેમાં શુભ રાગનું જે પુણ્ય બંધાય તેના કરતાં પરમાર્થના લક્ષ્ય સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના શુભ ભાવ થઈ જાય છે. પણ તે પુણ્યની કિંમત છે. પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથા છે. ક્રમાંક 262. આત્મામાં કર્મની નાસ્તિ છે. બંને સ્વતંત્ર ચીજ છે. જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહીં, પોતે સ્વલક્ષ્ય વિકાર કરી શકે નહીં. પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. જ્યાં જીવને વિકારી ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્ત રૂપે થનાર કર્મ હાજર જ હોય. ક્રમાંક 263. વીતરાગ વાણી રૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિદ્રૂપ રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્ય પ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો, મને સર્વોત્કૃષ્ટ ચૈતન્ય રત્ન મળ્યું. હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આધેય નથી. ક્રમાંક 264. મોહ રાગ દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જળની જ અવસ્થા છે, કારણ કે જળ તરફના વલણવાળો ભાવ છે માટે તેને જળનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી, માટે તેને જળ કહ્યો છે. ક્રમાંક 265. અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા 84ના અવતારમાં રખડવાના છે. આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માન્યું અને પરવસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું, તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ, માટે તે અપેક્ષાએ તે જળ છે. આથી કાંઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ફીટીને જળદ્રવ્ય થઈ જાય છે. જો આત્મા જળ થઈ જતો હોય તો તું સમજ, આત્માને ઓળખ એમ સંબોધી પણ ન શકાય. એ તો ઘણીવાર કહીએ છીએ કે આબાળ, ગોપાળ, રાજાથી રંક બધા આત્મા પ્રભુ છે, બધા આત્મા પરિપૂર્ણ ભગવાન છે, બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છે, પણ તેનું ભાન ન કરે, ઓળખે નહીં અને જળના કર્તવ્યને પોતાનું કર્તવ્ય માને, જળના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, તેની દ્રષ્ટિમાં તેને જળ જ ભાસે છે, માટે તેને જળ કહ્યો છે. ક્રમાંક 266. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી. 50 વર્ષ પહેલાની વાત યાદ કરવી હોય તો તે સંભાળવા જ્ઞાનમાં ક્રમ પાડવો પડતો નથી. જેમ કાપડના 50 તાકા ઉપરા ઉપર ખડક્યા હોય ને તેમાંથી નીચેનો તાકો કાઢવો હોય તો ઉપરના તાકા ફેરવ્યા પછી જ નીચેનો તાકો નીકળે, તેમ જ્ઞાનમાં 50 વર્ષ પહેલાંની વાત યાદ કરવા માટે વચલા 49 વર્ષની વાતને સંભાળવી પડતી નથી. જે રીતે ગઈકાલની વાત યાદ આવે તે જ રીતે 50 વર્ષ પહેલાંની વાત પણ ઝટ યાદ આવી શકે છે, માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી. કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે. જ્ઞાન અરૂપી છે, તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તો પણ તેનું વજન લાગતું નથી. ઘણા પુસ્તકો જાણ્યા, તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. એ રીતે જ્ઞાનને વજન નથી, માટે તે અરૂપી છે. જ્ઞાન શુદ્ધ અવિકારી છે, જ્ઞાનમાં વિકાર નથી. જુવાનીમાં કામ ક્રોધાદિ વિકારી ભાવોથી ભરેલી કાળા કોયલા જેવી જિંદગી કાળી હોય, પણ પછી જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી. તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. જો વિકારી હોય તો પૂર્વના વિકારનું જ્ઞાન કરતાં તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ, પણ તેમ થતું નથી. આત્મા પોતે શુદ્ધ અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે, તેને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહીં, તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી. ક્રમાંક 267. વીતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષ માર્ગ સાચો ધર્મ છે. જોઈને ચાલવું, ભાષા મૃદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. શાસ્ત્રમાં કથન આવે કે મુનિએ ધોંસરા પ્રમાણ જોઈને ચાલવું વગેરે, તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેનું સમાધાન એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. સ્વસ્તિ શબ્દનો અર્થ મ્લેચ્છ ન સમજી શકે, પણ સ્વસ્તિનો અર્થ તેની ભાષામાં કે તારું અવિનાશી કલ્યાણ થાવ, તો તે જીવ સમજી શકે છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડીને સમજાવે છે, પણ તે ભેદ કહેવા માત્ર છે. આત્મામાં ખરેખર એવા ભેદ નથી. આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે. સમયસારમાં શ્રીમદ ભગવત કુંદ કુંદાચાર્ય દેવે કહ્યું છે કે જહણ વિસકમણજો અણજ ભાસમ વીણા દુગાહે દું તહ વ્યવહારેણ વીણા પરમથુ વદેશણમ અસક્કમ. જેમ અનાર્યને મ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થગ્રહણ કરાવવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. ક્રમાંક 268. આત્મા તદ્દન જ્ઞાયક છે. તે સ્વભાવનું ન રૂચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. અખંડ ચૈતન્ય સ્વભાવ તે હું નહીં, એમ સ્વભાવનો અણગમો, સ્વભાવ ન ગોઠે, તે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ ભેદ અજીવના સંબંધે દેખાય છે. દ્રષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું, તે ક્રોધ છે. પર પદાર્થ પ્રત્યે અહંબુદ્ધિ તે અનંતાનુબંધીમાન છે. વસ્તુનો સ્વભાવ જેવો છે તેવું નહીં માનતા, આડ મારીને બીજી રીતે ખતવું, તેનું નામ અનંતાનુબંધી માયા છે. સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. ક્રમાંક 269. ભરત ચક્રવર્તી અને બાહુબલી બંને ભાઈને લડાઈ થઈ. સાધારણને તો એવું લાગે કે સમ્યક જ્ઞાની, વળી બંને ભાઈ, વળી એ જ ભવે બંને મોક્ષ જવાના, ને આ શું, આ શું? પરંતુ લડતી વખતે પણ ભાન છે કે હું આ બધાથી ભિન્ન છું. તે લડાઈના જ્ઞાતા છે. જે ક્રોધ થાય છે તે ક્રોધના પણ જ્ઞાતા છે. પોતાના શુદ્ધ પવિત્ર આનંદ ઘન સ્વભાવનું ભાન વર્તે છે, પરંતુ અસ્થિરતા છે, તેથી લડાઈમાં ઊભા છે. ભરત ચક્રવર્તી જીતી શક્યા નહીં, તેથી છેવટે બાહુબલીજી ઉપર ચક્ર મૂક્યું. એ વખતે બાહુબલીજીને વૈરાગ્ય આવ્યો કે ધિક્કાર છે આ રાજને, અરે આ જીવનમાં રાજને માટે આ શું? જ્ઞાની પુણ્યથી પણ રાજી નથી અને પુણ્યના ફળથી પણ રાજી નથી. બાહુબલીજી કહે છે કે હું ચિદાનંદ આત્મા પરથી ભિન્ન છું, એને આ ન હોય, આ ન શોભે, ધિક્કાર છે આ રાજને, એમ વૈરાગ્ય આવતા મુનિપણું લીધું. મીંદડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે તે જ મોઢેથી ઉંદરને પકડે, પણ પકડ પકડ મેં ફેર હે, તેમ જ્ઞાની ને અજ્ઞાનીની ક્રિયા એક સરખી દેખાય, પણ ભાવમાં આંતરા હોય છે. ક્રમાંક 270. સ્ત્રી, પુત્ર, પૈસા આદિમાં રચ્યા પચ્યા રહેવું એ તો ઝેરીલો સ્વાદ છે, સર્પનો મોટો રાફડો છે. પણ શુભ ભાવમાં આવવું તે પણ સંસાર છે. પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા તે બહાર ના આવ્યા. ક્રમાંક 271. જ્ઞાનીને પણ આકરા રોગ આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં બેસૂથ જેવું લાગે, પણ અંદરમાં બેસૂથ નથી. ક્રમાંક 272. મુનિને કર્મ પ્રક્રમ હોતો નથી, મુનિ કોઈ કામ માથે લેતા નથી. પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે, પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે, તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે, આવા કોઈ પણ કામ મુનિ માથે લેતા જ નથી. કોઈ પણ પ્રકારનો બોજો મુનિ માથે રાખતા જ નથી.